સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 32, પ્રસારણ તારીખ 2 ઓગસ્ટ 2007. સારો એવો સમય રાહ જોવડાવ્યા પછી બરાબર જરૂર વખતે જ આવી પહોંચેલા મેઘરાજાથી ખુશખુશાલ બની ગયેલા અમારા વહાલા ખેડૂત ભાઈઓ બહેનોને
નમસ્કાર. જો કે બધા વિસ્તારોમાં હજી જોઈએ એટલી મેઘરાજાની મહેર નથી થઈ, એ હકીકત છે. પણ તોય હજી વાદળા છે એટલે પાક નિષ્ફળ નહીં જાય એટલી ખાતરી તો મળી જ ગઈ છે.
પણ લાલ, ખેડૂતને આમ તો કેટલા મોરચે લડવું એ જ નથી સમજાતું.
સાચી વાત છે.
સૌ પહેલો તો વરસાદની રાહ જોવાની, પછી બિયારણ શોધવા જાય ત્યારે યોગ્ય બિયારણ ના મળે કે ના મળે વધારાનું ખાતર, એમાં વળી ઋતુ બદલાય એટલે પાક ઢોર ઢાંખર અને કુટુંબમાં બીમારીની ચિંતા.
હા, જો ને, પેલા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના આપણા શ્રોતા મંડળના સંયોજક નાગરભાઈને એવું જ થયું ને, એમની દૂધણી ભેંસને રોગ પ્રતિકારક રસીઓ નહીં અપાવી હોય એટલે ઓચિંતી બીમાર પડી, અને પછી સારવારમાં જ 10,000 રૂપિયાનો ખર્ચ કર્યો પણ ભેંસ ના બચાવી શકે.
બાપરે, એટલે તો ડીએસસી અને સજ્જતા સંઘ બધી બાબતમાં આગોતરા આયોજનની વાત કરે છે.
બિલકુલ સાચી વાત. એટલે જ હવે ખેતીમાં આગોતરા કયા કયા પગલા લેવા જોઈએ એનું માર્ગદર્શન આપવા જ અમે અમારા ગુરુ ખેતી નિષ્ણાત ડોક્ટર પરાશરાજીને આજે ફરીવાર બોલાવ્યા છે.
ડોક્ટર સાહેબ, સૌ પહેલો તો બધા ખેડૂત ભાઈઓ બહેનો વતી આપને નમસ્કાર.
નમસ્કાર ઉમાબેન, તમને, શંકરભાઈને અને તમામ ખેડૂત મિત્રોને
નમસ્કાર. સર, હવે ડોક્ટર સાહેબ, જે ખેડૂતો વહેલા જાગ્યા હશે, ખાસ કરીને કપાસ મગફળીમાં, એમને તો અત્યારે મોલ 1-1.5 મહિનાનો થવા આવ્યો છે, ખરું કે નહીં?
હું ગયા અઠવાડિયે જ રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ગયેલી, તો કપાસ તો 1.5-2 ફૂટનો થઈ ગયો છે.
હા હા, સાચી વાત.
અને મગફળીમાં પણ ફૂલ બેસી ગયા છે.
તો સૌ પેલું એ કોને કે કપાસમાં અત્યારે કઈ કઈ કાળજી લેવી જોઈએ?
કપાસ આજે લગભગ 25 થી લઈને 45 દિવસ સુધીની ઉંમરનો છે ગુજરાતમાં જોવા જઈએ.
બરાબર.
તો એક તો આપણે જોઈએ તો 1 મહિનાની આજુબાજુ જે પૂરતી ખાતરનો ટાઈમ છે, તો 1 એકરે લગભગ 25 કિલો નાઇટ્રોજન આપવું જોઈએ આ ટાઈમે, એટલે લગભગ 1 થેલી યુરિયા કહી શકાય. અને કપાસમાં અત્યારે મોલો, મસી, થ્રીપ્સ, મેલીબગ, લીલા તડતડિયા અને કોઈ કોઈ જગ્યાએ ડુંકની કાબરી ઈયળ જે કહીએ છીએ આપણે, એનો ઉપદ્રવ પણ શરૂ થયો જ છે. તો આના માટે ખેડૂત મિત્રોએ એક સ્પ્રે તો લગભગ આપી દીધો છે, એક છંટકાવ પૂરો થયો છે.
એટલે કઈ કઈ દેવાનો?
એમાં મોટાભાગના ખેડૂતોએ મોનોક્રોટોફોસ અથવા ઇમિડા ક્લોરફ્રીડ અથવા એસિફેટ, આ 3 માંથી કોઈ એક દવા સિલેક્ટ કરી છે. અને જે લોકોને નાનો કપાસ છે એને એવું શક્ય છે કે હજી એને એક પણ સ્પ્રે ન કર્યો હોય, તો આમાંથી જ કોઈ પણ એક દવા નક્કી કરીને એનો છંટકાવ આપી શકાય. એમાં મોનોક્રોટોફોસ આપણે 1 એકરે લગભગ 400 ml જશે આ સ્ટેજે. એસિફેટ લેવો હોય તો લગભગ 250 ગ્રામ જશે 1 એકરમાં,
એટલે પંપ દીઠ
25 ગ્રામ. અને એ રીતના ઇમિડા ક્લોરફીટ છે એ લગભગ 50 ml જશે આપણે
1 એકરમાં.
મોટાભાગના વિસ્તારોમાં આ છેલ્લા 2 દિવસમાં ઓછો એ વધતો વરસાદ થઈ ગયો છે, અને છતાંય કોઈ વિસ્તારો છૂટી ગયો હોય અને પાણીની સગવડ હોય અને જો ફૂલ ફાલ ચાલુ થયા હોય તેવા સ્ટેજે પાણી આપી દેવું હિતા હોય છે, કારણ કે બીટી કપાસમાં ફૂલની અવસ્થાએ પાણીની ખાસ જરૂર પડે છે.
બરાબર છે. અને બીટી કપાસમાં અમે બીટી છે એટલે એને જીંડવા ખાનારી ઈયળ સામે રક્ષણ આપે, બાકી જ્યાં સુધી છોડ નાનો હોય ત્યાં સુધી તો એને જીવાત અસર કરવાની જ છે.
ચૂસિયા તો નડવાના જ છે,
ચૂસિયા
સિવાય કાબરી ઈયળ અને ગુલાબી ઈયળ પણ આવવાની જ છે
શરૂઆતમાં. એટલે એની દવા તો આ 3 માંથી એક કોઈ પણ આપવી
અત્યારે આપવી પડશે.
સાચી વાત છે.
અને આ મગફળીના પાકમાં કઈ કઈ વાતનું અત્યારે ખાસ ધ્યાન રાખવું પડે સર?
મગફળી પણ લગભગ 30 દિવસની નજીક પહોંચવા આવી છે, અને આ એના માટે ખરેખર કટોકટીની અવસ્થા છે. સુયા બેસવાનો ટાઈમ છે.
હા બરાબર.
અને આ ટાઈમે માટી ભીની હોવી જોઈએ. અને ઘણી જગ્યાએ ખેડૂતનો ફોન આવે છે મને કે ભાઈ પાણી ખેંચાયું, વરસાદ ખેંચાયો એટલે અમે પાણી એકવાર મૂકી દીધું, કારણ કે જમીન સૂકી ન હોવી જોઈએ. સુયા બેસે ત્યારે જો જમીન સૂકી હોય તો સુકાઈ જાય, અને ઉત્પાદન ઉપર લગભગ રોજના 5% લેખે ઉત્પાદન ઘટે.
જેટલા દિવસ મોડું થાય એટલા રોજના 5%
લેખે, એટલે બહુ જ ખરેખર અગત્યની અવસ્થા છે. એ સિવાય મગફળીમાં ખાસ નાઇટ્રોજન આપવાની જરૂર નથી હોતી, પણ એમાં કાળો મોલો અને થ્રીપ્સ આ 2 કીટકો ઘણી વાર પજવતા હોય છે ખેડૂતોને, તો એના માટે ફોસ્ફામિડોન જેવી એક સસ્તી અને જૂનામાં જાણીતી દવા, એ ઉપરાંત ઘણા ખેડૂતો મેટાસિસ્ટોક જેવી દવા પણ 1 એકરે 400 ml ના દરથી છાંટતા હોય છે. બસ આ 10-15 દિવસનો જ ગાળો હોય છે આ મોલોનો, અને એક વખત આવી જાય તો એને એક જ વખત છંટકાવથી કંટ્રોલ થઈ જતો હોય છે, પછી બીજી વખતે આવતો નથી આખી સિઝનમાં.
બરાબર.
એ સિવાય આપણે એક રોગ પણ આવે છે, જોકે હજી એની વાર છે, પણ આપણે જાણીએ છીએ કે ટીકાનો મુખ્ય રોગ છે, ટીકા પાનના ટપકાનો.
પાનના ટીકા.
અને શક્ય હોય તો બે ચાર વર્ષે એક ગેરુ પણ એમાં જોવા મળે છે, પણ આપણે ગુજરાતમાં કોઈ એવો પહાડી પ્રદેશ નથી કે જેના ઉપર ગેરુના સ્પોર્સ એટલે કે જન્મ સચવાય રહે. અને મગફળીમાં દર વર્ષે ગેરુ આવે, પણ ટીકા તો દર વર્ષે આવે જ છે. તો આપણે ખાસ કરીને 10-15 દિવસ પછી ટીકાનો દેખાય,
ફૂગથી થતો રોગ.
હા, ફૂગથી થતો રોગ. તો એ દેખાય તો એના માટે હેક્ઝાકોનાઝોલ નામની જે ફૂગનાશક દવા છે, એ એક પંપમાં લગભગ 25 મિલી નાખીને છંટકાવ કરવાનો, એટલે કે એકરે લગભગ 250 ml નો ડોઝ થશે એનો. એ સિવાય એમાં મેનકોઝેબ પણ કામ કરી શકે. મેનકોઝેબ એક એકરે 500 ગ્રામ જોઈએ, એટલે કે એક પંપમાં 40-50 ગ્રામ
નાખવી પડશે. હવે ડોક્ટર સાહેબ, મને લાગે છે કે મધ્ય ગુજરાતમાં જ્યાં ડાંગર ભવાય છે ત્યાં એને પણ રોપણીને 15-20 દિવસ તો થઈ જ ગયા છે, તો અત્યારે ડાંગરમાં કયા કયા રોગ આવી શકે?
હજી રોપવાનું ચાલુ પણ છે અને લગભગ 60-65% રોપણી પૂરી પણ થઈ ગઈ છે, અને જેને આગળ રોપી છે એને લગભગ 15 દિવસ થઈ ગયા. તો એમના માટે ખાસ 2-3 વસ્તુની ધ્યાન રાખવાની વસ્તુ છે. રોગમાં એમના માટે એક બેક્ટેરિયલ લિપ બ્લાઇટ એટલે કે બેક્ટેરિયાથી થતો કરમોળી, આ રોગ છે. એમાં પાન ઉપરથી નીચે તરફ સુકાતું જાય છે અને ધીમે ધીમે આખું પાન સુકાઈ જાય અને તમને છોડ આખા ફીકા દેખાય અને પાક છે એ પીળાદો દેખાય, પીળાશ પડતો દેખાય. અને બીજો એક રોગ છે બ્લાસ્ટ જેને કહે છે, એમાં પાન ઉપર લાલ ધબ્બા થઈ જાય અને ધીમે ધીમે ધબ્બા મોટા થઈ જાય અને આખું પાન લાલ થઈ જાય. તો આ બે મુખ્ય રોગ નાની અવસ્થામાં આવે છે. તો એ બંને માટે ખાસ કરીને આપણે કંટ્રોલ મેજર જોઈએ તો એમાં હેક્ઝાકોનાઝોલ અથવા કાર્બેન્ડેઝિમ પ્લસ મેન્કોઝેબ વાળી દવા પણ બંને મિક્સ વાળી દવાઓ માર્કેટમાં આવે છે સ્ટાન્ડર્ડાઇઝ કરેલી, તો ડાક્ટર તરીકે સાફ છે કે સફળ છે એવી દવા. તો એનું પણ એક કરે તમે 250-300 ગ્રામ નો ડોઝ થી છાંટી શકો. તો આ બંને રોગને કંટ્રોલમાં લઈ જાય. અને સાથે બેક્ટેરિયલ લિફ બ્લાઇટ માટે તમારે સ્ટ્રેપ્ટોસાયક્લિન ની ગોળી જે આવે છે બેક્ટેરિસાઇડ, તો એ નાખવું પડે સાથે.
અને જીવાતનો ઉપદ્રવ થવાની શક્યતા ખરી?
જીવાતમાં આ સ્ટેજે ખાસ કરીને ગાભમારાની ઈયળ જેને આપણે સ્ટેમ્બોરર કહે છે ઇંગ્લિશમાં, તો એ અત્યારે શરૂ થાય છે. એની માદા હોય ઈંડા મૂકવાનું ચાલુ કરે પાન ઉપર અને પાનમાંથી નાની ઈયળ બનીને થડ સુધી પહોંચીને એની અંદર હોલ બનાવીને થડની અંદર જતી રહે અને એ થડ આખું સુકાઈ જાય. તો એ અત્યારથી શરૂ થતું હોય છે. તો એના માટે આ સ્ટેજે 10-15 દિવસના સ્ટેજે ઘણા ખેડૂતો ખાતર અને એની સાથે ફોરેટ અથવા કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ બેમાંથી એક દવા પણ મિક્સ કરી દેતા હોય, બંને દાણાદાર દવા છે. જો ફોરેટ વાપરવું તો એકરે 5 કિલો અને કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ વાપરવું હોય તો એકરે 7.5 કિલોના ડોઝે વાપરવાનું હોય છે. અને એને ખાતરનો જે અત્યારે ખાસ કરીને 10-15 દિવસની અવસ્થા પછીનો જે ટીલરિંગ સ્ટેજ આપણે કહીએ ને,
એટલે ફૂટ
પડવાનો જે અવસ્થા છે, એ ટાઈમે ઘણા લોકો લગભગ 15 કિલો નાઇટ્રોજન 15 કિલો એટલે યુરિયા 30 કિલો થાય અથવા તો એમોનિયમ સલ્ફેટના ફોર્મમાં આપતા હોય, એમાં સલ્ફર અને એમાં નાઇટ્રોજન બંને મળી જાય.
વાહ ડોક્ટર સાહેબ, હવે આપણે કચ્છ સૌરાષ્ટ્રથી લઈને છેક ભરૂચ જિલ્લા સુધીના વિસ્તારો તો જાણે લઈ લીધા, પણ પંચમહાલ દાહોદ અને સાબરકાંઠાના વિસ્તારો કે જ્યાં મકાઈ વાવી હશે એમાં કોઈ કાળજી લેવી પડે ખરી?
દરેક પાકને પોતાના અવસ્થા પ્રમાણે કાળજી તો જોઈએ જ. કોઈ પાકને વધારે જોઈએ, કોઈને ઓછી જોઈએ. મકાઈ એવો પાક છે કે જ્યાં ડુંગરમાં ગમે ત્યાં આદિવાસી આપણે ત્યાં વાવતા હોય છે અને કાળજી ઓછી જોઈએ. અને પૂરતી ખાતરની તો શું, પાયાના ખાતરની પણ બહુ કાળજી નથી રાખતા, એટલે
પ્રમાણમાં જમીન હલકી હોય તો
એ પણ થઈ શકે. હવે ખાસ કરીને મકાઈ પણ આપણે લગભગ 25-30 દિવસની થઈ ગઈ છે એટલે ઢીંચણ ઉપર નીકળી જાય. હવે એ સ્ટેજ ખાસ એને પહેલો પૂરતી ખાતરનો ડોઝ આપવાનો હોય છે. એમાં લગભગ 13 કિલો એટલે 13 × 2 = 26 કિલો યુરિયા આપી શકાય,
એટલે અડધી થેલી
યુરિયા એકરે આપી શકાય.
બરાબર.
એ સિવાય ગાભમારાની ઈયળ જેને આપણે સ્ટેમ્બોરર કહે છે એ પણ એમાં આવે છે. ડાંગરમાં આવે છે એ જ ઈયળ મકાઈમાં પણ આવે. તો એના માટે ભૂંગળીની અંદર ફોરેટના દાણાદાર દવા નાખતા હોય છે જેથી કરીને એ ઓગળીને અંદર સુધી જઈ શકે, અંદરની ઈયળ મરી જાય.
બરાબર.
વાહ, ખૂબ ખૂબ આભાર પરાશર. પણ આજની આપણી વાતચીતની શરૂઆતમાં જ મેં લાલને આગોતરા આયોજનની વાત કરેલી, તો હવે ખેતીમાં પણ તુવેર વાવવાનો સમય તો થઈ જ ગયો છે.
હા, આપણે દીપસિંહભાઈ ને કહેતા ને વડોદરા જિલ્લામાં પણ શરૂ થયું હવે તુવેર વાવવાનું.
એમાં આગોતરા પગલા કયા કયા લેવા જોઈએ?
હવે તુવેરમાં ખાસ અત્યારે BDN2 જે જલ્દી પાક થઈ જાય મોટાભાગના ખેડૂતો પસંદ કરશે. જેને પાણીની સગવડ છે એ લોકો નાયલોન અથવા બોલ્ટ નામની વેરાયટીઓમાં ઉપર જશે, જે બહુ ઊંચી થાય અને મોડી પાકથી માર્ચમાં નીકળે છે.
બરાબર છે.
પણ BDN2 વહેલી પાકતી જાત, તો એમાં ખાસ એક તો બિયારણની પસંદગી કરવાની અને ગ્રેડિંગ કરવાનું, એને ફૂગનાશક દવાની ખાસ પટ આપીને જ વાવવાનું જેથી કરીને પાછળથી સુકારો ન આવે. કારણ કે તુવેરમાં કપાસમાં બંનેમાં સુકારોની મોટી સમસ્યા, એમાં વડોદરા અને ભરૂચ જિલ્લામાં તો ખાસ કાળી જમીન છે એમાં સુકારો બહુ આવે. તો બીજને ખાસ કરીને મેન્કોઝેબનો પટ આપીને જ વાવવા, અને એ પછી તમે રાઇઝોબિયમ કલ્ચર જો આપી શકતા હો તો એ પણ આપી શકાય, ફોસ્ફેટ કલ્ચર પણ સાથે આપી શકાય. આ ખાસ કાળજી લેવાની શરૂઆતમાં.
ભેગા ભેગું આજે એ કહી દો ને કે એરંડાનો સારો પાક લેવા કેવો નવો ચીલો ચાતરવો જોઈએ. આજે
15 ઓગસ્ટ સુધી એરંડા વાવી શકાય, પણ ખાસ કરીને એકરે આપણે 6 થી 7 કિલો જેટલું બિયારણ જોશે. એ પછી જયારે ઉગી જાય ત્યાર પછી એમાં 2-3 ઈયળો ખાસ આવે છે. એક તો ઘોડિયા ઈયળ આવે છે, એ લગભગ 3 થી 4 પાન નો છોડ થઈ જાય ત્યાં સુધીમાં ચાલુ પણ થઈ જાય ઘણી વાર. અને બીજી લશ્કર ઈયળ. તો આ બંને ઈયળનું 15 થી 20 દિવસ ના અવસ્થા પછી ચાલુ થઈ જાય છે એને આવવાનું. છતાં વાતાવરણ ઉપર આધાર રાખે છે, તો આવામાં મોટા ભાગે આવે તો આના માટે ફેરોમેન ટ્રેપ્સ મૂકી શકાય, જેથી ઈયળો ને ન આવવાનું ચાલુ થાય તો તરત ખબર પડશે કે હવે ઉપદ્રવ આવશે.
પરાશભાઈ આજ તો એમ લાગે છે કે આપે ગાગરમાં સાગર ભરી દીધો. બરાબર સમયસર બધી માહિતી ખેડૂત ભાઈઓ બહેનોને મળી ગઈ, ખરું ને?
પણ એ બધું યાદ રાખીએ, રેકોર્ડ કરી રાખીએ કે મુદ્દા નોંધી રાખીને આમાંથી આપણા ગામમાં કઈ કઈ તકલીફ ઉભી થઈ શકે એમ છે ને કયો ઉપાય કરવો પડશે એની ચર્ચા કરીએ, યોગ્ય ઉપાયનો અમલ કરીએ તો પાક, મહેનત ને ખર્ચ ત્રણેય બચી શકે.
ઉમા, હવે એ બાબતમાં આપણા ખેડૂત મિત્રો પૂરેપૂરા સજાગ બની ગયા છો. એકે એક માહિતી લખી રાખે છે અને એનો અમલ પણ કરે છે. ડોક્ટર પરાશાજીએ આજે જે કઈ કહ્યું ને એમાંથી તારે જે પૂછવું એ પૂછી લે, એકલો હું જ નહીં તું કે એટલા ખેડૂત ભાઈઓ બહેનો તને જવાબ આપશે.
ભાઈ મને તો બહેનોની સંખ્યા વધે ને તો ખુશી થાય, હું જવાબ અને સૂચન રેકોર્ડ કરતા થાકી જવું એટલા ફોન અને પત્રો આવવા જોઈએ મિત્રો.
તો પૂછી નાખો આજનો 32મા કાર્યક્રમનો સવાલ. મિત્રો તૈયાર?
હા તો લખો. ડાંગર અને મકાઈમાં શરૂઆતની અવસ્થાએ કઈ ઈયળ આવે છે?
સવાલ બરાબર લખ્યો. ડાંગર અને મકાઈમાં શરૂઆતની અવસ્થાએ કઈ ઈયળ આવે છે?
દર ગુરુવારની જેમ આજે પણ ડોક્ટર પરાશરાજી અને અમે બંને સાથે પરેશભાઈ અને રમેશભાઈ હાજર જ છીએ. તમે 95 27 17 235 995 આ નંબર ઉપર ફોન જોડો એટલી જ વાર.
પણ ફોન લેવા બેસતા પહેલા જે ગામમાં શ્રોતા મંડળો બનાવવામાં આવ્યા છે એ મંડળોના સંયોજક અને સભાસદ મિત્રોને ખાસ વિનંતી કરવાની છે, તમને તમારા સરનામે DSC અને સજ્જતા સંઘ તરફથી ટિકિટ ચોંટાડેલા કવર સાથે કોરું ફોર્મ મોકલાવ્યું છે.
એમાં તમને આ ચર્ચા કેવી લાગે છે? ખેતીમાં એ સલાહ કામ આવે છે કે કેમ? ગામમાં શ્રોતા મંડળ દ્વારા આ સલાહનો અમલ થાય છે કે નહીં, પરસ્પર ચર્ચા કરો છો કે કેમ, એ બધી વિગતો ભરીને અચૂક મોકલી આપ, જેથી વર્ષના અંતે પુરસ્કાર માટે 5 સર્વશ્રેષ્ઠ મંડળની પસંદગી કરવામાં અમને સરળતા રહે.
અને હવે 29મા કાર્યક્રમમાં પૂછેલા પ્રશ્નનો સાચો ઉત્તર આપનારા મિત્રોમાંથી ઇનામ વિજેતાના નામ જાહેર કરી દઈએ.
મિત્રો અમે પૂછેલું કે કાતરાના નિયંત્રણ માટે કઈ જંતુનાશક દવા વાપરવી જોઈએ
અને એનો સાચો જવાબ છે ક્વિનાલ્ફોસ.
અને સાચો જવાબ આપનારા ફોન તથા પત્ર મિત્રોમાંથી ડ્રોમાં 151 રૂપિયાના બીજા ઇનામના વિજેતા બને છે દાદરાનગર હવેલી સેલવાસ આમલી રોડના નરેશભાઈ મકવાણા.
તો 251 રૂપિયાના પહેલા ઇનામના ભાગ્યશાળી વિજેતા છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઝાંઝમેરના ભાવેશભાઈ જે મકવાણા.
તમને બંનેને ખૂબ ખૂબ ખૂબ
ખૂબ અભિનંદન.
બંનેને ખૂબ મારા તરફથી પણ અભિનંદન.
બાકીના તમામ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર.
ખેડૂત ભાઈઓ બહેનો, આપણને ખૂબ ખૂબ જરૂરી એવી આ માહિતી સમયસર મળી રહે, આપણી ખેતી સુધરે એ માટે DSC અને સજ્જતા સંઘ તો ચિંતિત છે જ, પણ વચ્ચે વચ્ચે આકાશવાણી ઉપર ક્રિકેટ મેચની કોમેન્ટ્રીના કારણે આપણાથી મળી શકાતું નથી.
લાલ, આવતા અઠવાડિયે પણ એવું જ બનશે, એટલે બધા મિત્રોને કહી દઈએ કે હવે મળીશું 16મી તારીખે, પણ એ તો રેડિયો પર. બાકી કોઈ પણ દિવસે તમારે ખેતીની કે પશુપાલનની કોઈ પણ મૂંઝવણ હોય તો સહેજે સંકોચ રાખ્યા વિના 95 27 17 235 995 આ નંબર જોડીને જણાવજો, એનો જેટલો બની શકે એટલો વહેલો ઉપાય તમને મળી જશે.
અને ફોન ઉપરાંત પત્ર લખવાનું સરનામું પણ તમારી પાસે છે જ. સજ્જતાનો સંઘ
લાવે ખેતીમાં રંગ,
DSC
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58. તમારી મૂંઝવણ ઉકેલાઈ જાય, તમારી ખેતી વધુ સારી થાય એટલા માટે તો યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘે આ કાર્યક્રમ તમારા માટે શરૂ કર્યો છે.
એટલે ઘેર બેઠા ગંગાનો લાભ લેવાનું તમારા હાથમાં છે.
બિલકુલ.
15 દિવસે ફરી મળીએ ત્યાં સુધી તબિયત સાચવજો અને તમારા પાક ને પશુનું ધ્યાન રાખજો એવી વિનંતી સાથે બધા વતી ડોક્ટર પરાશરાજીનો આભાર માનીને એમની સાથે તમને પણ કહી દઈએ
નમસ્કાર.